હવે પછીના કાળમાં પણ તેવી જ સ્થિતિ સંભવે છે. એટલા જ માટે કહ્યું કે સંસાર અનાદિ છે. સાહેબ અનંત કેમ કીધો? સંસાર અનાદિ છે એ માની લીધો, અનંત શું કામ કીધો? અનંત એટલા માટે કીધો કે આ જગતના જીવો છે ને એની અંદર બહુ થોડા લોકો આ જ્ઞાનીના માર્ગનું અવલંબન લઈ અને પોતાના પરિભ્રમણને સંક્ષેપ કરશે, બાકી જગતના જીવો તો આને આ ચક્કરની અંદર ચાલશે, ચાલ્યા જ કરશે. અનંત કોટી જીવના પ્રમાણમાં આત્મકલ્યાણ જેણે સાધ્યું છે એવા તો બહુ થોડા જીવો છે. વર્તમાનમાં પણ તેમ છે, હવે પછીના કાળમાં પણ તેવી જ સ્થિતિ સંભવે છે. પછી ભગવાન લખે છે તેમ જ છે. આ એના જ્ઞાનમાં દેખાય છે કે આમ જ છે, કે આમ જ છે. કેટલી વસ્તી મુંબઈની હશે તો આપણે કે 100 કરોડ. 100 કરોડ માંથી આત્મકલ્યાણ સાધવું છે એવા વિચાર કરનારા કેટલા? પછીની વાત પછી. એને માટે થઈને એ જીવનો લક્ષ્ય હશે, પ્રવૃત્તિ હશે, વિચારણા હશે એવા કેટલા? ક્યાંય નહીં. તો આવી જ લોકની સ્થિતિ છે. અને હજી આપણે તો મુંબઈ અને એની મનુષ્યની વસ્તીનો વિચાર કર્યો, હવે જીવરાશિનો વિચાર કરીએ તો આત્મકલ્યાણનું સાધવા વાળા કોણ? અને એમાંય આવા પૂર્ણ એવા આત્મજ્ઞ પુરુષના શરણે કેટલા? એનું શરણ સ્વીકાર્યું એવા કેટલા? એનો માર્ગ અપનાવ્યો એવા કેટલા? છે બધા વિચારશીલો, બધા વાચા સહિત છે, પાછા એમાં એકેયની અંદર એની સંપદા ઓછી નથી, પણ અવરચંડાઈનો કોઈ પાર નથી. એટલે બહુ જ જૂજ એવા ગણી શકાય તેવા છે. તેમ જ છે, અર્થાત કલ્યાણની પ્રાપ્તિ જીવને ત્રણેય કાળને વિશે અત્યંત દુર્લભ છે, એવો જે શ્રી તીર્થંકર દેવાદિ જ્ઞાનીનો ઉપદેશ તે સત્ય છે. આજે તીર્થંકર દેવે કહ્યું છે દેશના આત્મામાં જગતના જીવોને, હે મુમુક્ષુ, તો વારંવાર વિતરાગ પદનું સ્મરણ કર, આરાધના કર, તેનું ધ્યાન કર. કારણ બહુ થોડા જીવોને વિચાર શક્તિ મળ્યા પછી, વાચા શક્તિ મળ્યા પછી કલ્યાણનો વિચાર ઉદ્ભવ થવો બહુ દુર્લભ છે. આ જગતની અંદર બધું સુલભ છે, બધું સુલભ છે, પણ આ દુર્લભ છે. પોતાની મુક્તિનો પ્રયાસ, એનો માર્ગ, એનો પુરુષાર્થ દુર્લભ છે. હમણાં જન્મ મરણની આરાધના કરવી હોય તો બહુ સરળ છે, અહીંયા આવવાની પણ આવશ્યકતા નથી. અને જન્મ મરણની આરાધના કોઈને શીખડાવવાની પણ કોઈને આવશ્યકતા નથી. કારણ કે અનાદિ કાળના આ કુસંસ્કારો જીવની અંદર ઠાસો ઠાસ ભરેલા છે. એથી કરીને એને જન્મ મરણનો આરાધવાન આરાધન શું છે એ કંઈ સમજાવવાની આવશ્યકતા નથી. પણ મુક્તિની આરાધના, પર્યુષણ પર્વ એ આપણું આરાધનાનું પર્વ છે. શેની આરાધના કરવી છે આપણે? મુક્તિની કરવી. જન્મ મરણની કરવી હોય તો આપણે અત્યારે જ આ બધું બંધ કરીને ઘર ભેગા થઈ જઈએ. કારણ કે એને સમજવાની આવશ્યકતા નથી, સમજાવવાની આવશ્યકતા નથી, એને માટે ક્યાંય જવાની જરૂર નથી. આપણને જે સંસાર પ્રાપ્ત થયો છે, જે સંયોગો પ્રાપ્ત થયા છે, જે આપણો વ્યક્તિગત અંગત સંસારનો પથારો માંડ્યો છે, એની અંદર એટલી બધી શક્તિ ને એટલી બધી તાકાત છે કે અનંત કાળ સુધી તારે પરિભ્રમણ કરવું હોય તો સ્ટોક ઓછો થાય એમ નથી. પણ સાહેબ, આ જન્મ મરણ કરવા માટે કર્મ તો જોઈએ ને? તો કે ઘણા પૈડા છે, ચિંતા કરીશમાં. સત્તામાં તારા એટલા કર્મો છે, કેમ કે અનાદિ કાળથી, કાળ પ્રવાહથી, સમયે સમયે અનંતા કર્મો આ જીવ બાંધતો આવ્યો છે. અને એને કર્મનો જ વ્યાપાર કર્યો છે, એ જીવને કર્મનો વ્યવસાય કહ્યો છે. 511 પત્રાંકની અંદર કૃપાળુદેવે કહ્યું છે કે જીવ અનાદિ કાળથી કર્મનો વ્યવસાય છે અને સમયે સમયે અનંત કર્મો બાંધતો આવ્યો છે. માટે કર્મનો એની પાસે સ્ટોક જથ્થો એટલો બધો છે કે કદાચ કોઈ એમ કહે કે મારે પરિભ્રમણ કરવું છે હજી કરોડ વર્ષ સુધી, પણ કરું શું, કર્મ ખૂટી ગયા છે, એવું ખરું? તો એ ખૂટ્યા નથી. જેટલો કાળ વ્યતીત થયો છે, કેટલો થયો છે એ ખબર નથી, અનંત કાળ શબ્દ વાપર્યો છે. એટલો જ કાળ હજી વ્યતીત કરવો હોય તો પણ આપણો સંસાર બસ છે. 5 ઇન્દ્રિયના વિષય, ઇટ્સ ઇનફ, મોર દેન ઇનફ. જા, તને કોઈ છોડાવી નહીં શકે. તારું પરિભ્રમણને કોઈ રોકી નહીં શકે. જેટલો સમય પરિભ્રમણ કરવું એટલું કર. જેમ આપણે કહીએ કે મારે વર્લ્ડ ટ્રાવેલ કરવું છે તો કેટલા ડોલર જોશે મારી પાસે? તો ઓછામાં ઓછા એમ કે ભાઈ કઈ 10-15 લાખ ડોલર હોય તો હું કઈ દુનિયામાં જઈ શકું, નહીં તો અધવચેથી પાછું આવવું પડે. કારણ કે આ ટિકિટના પૈસા ખૂટી પડે, ક્યાંક આજીવિકાના પૈસા ખૂટી પડે. એમ કે સાહેબ મારે આખું 14 રાજલોકની યાત્રા કરવી છે, 14 રાજલોકની યાત્રા કરવી છે, 4 ગતિના પ્રવાસ ઉપર જાઉં છું. 4 ધામની અંદર તો ઘણા જાય છે કે 4 ધામની યાત્રાએ જવું છે. અને 4 ધામની યાત્રાએ જવું હોય તો પણ પૈસા ભેગા કરે બિચારા કેટલા, એ તો મરણ મૂડી નાખે કે આ 4 ધામની યાત્રા કરું અને આમાં ભેગું થતું હોય તો વળી સગા સંબંધી 1000, 2000, 5000 દે કે 4 ધામની યાત્રા કરી આવ. 4 ગતિની યાત્રા કરવી છે એમ નક્કી કર્યું. અને 4 ગતિની યાત્રા પૂરી ક્યારે થાય તો યાત્રા કરાવવાળો કે છે કે અનંત કાળ જોશે એમાં. કારણ કે 14 રાજલોક છે, ઉર્ધ્વલોક છે, મધ્યલોક છે, તીર્થાલોક છે, અધોલોક છે, 7 નરક છે અને 7 દેવલોક છે અને વચ્ચે મનુષ્યનું છે. એમાં 4 ગતિ છે, એમાં 84 લાખ યોનિ છે. બધે જવું છે ને કે મારે બધે જ જવું છે, એક સ્થાન બાકી ન રહેવું છે. જાપાનમાં તો જેટલા વધારે સ્થાન કર્યા એટલા હારા. આપણે ટૂર બોમ્બેમાં તો બહુ નીકળે એટલે ઓલો એમ કે અમે 35 સ્થાન, ઓલો કે અમારે 45 સ્થાન, ઓલો કે 57 સ્થાન. અને જઈને આવે એટલે તરત કે કેટલા સ્થાને ગયા હતા ખબર તમને? આટલા સ્થાન અમે ટર્ચ કર્યા છે. આ ઉપર 4 ગતિની યાત્રાએ જાઓ. આ 4 ગતિની યાત્રા કરવા માટે જેને બેલેન્સ જોઈએ. શેનું બેલેન્સ જોઈએ? પૈસાનું નહીં, કર્મનું. આ કર્મનું બેલેન્સ છે જ્ઞાની કે છે. જા તને બેલેન્સ છે, કોઈ બી ખૂટશે નહીં. શરત એક જ, કોઈ બી કલ્યાણનો વિચાર કરીશ માં. આત્માનો વિચાર કોઈ બી કરીશ માં. આત્માની વાત થતી હોય તો પગ દઈશ માં. આત્મા જ્યાં લખ્યું એવી ચોપડી હાથમાં લઈશ માં. અને આત્મા જેને પ્રાપ્ત કર્યો છે એનું મોઢું જોઈશ માં. જા અનંત કાળ સુધી તો ચાલ્યો જા. આ 14 રાજલોકની યાત્રામાં તને કોઈ રોકનાર મળશે નહીં અને અનંત કાળ સુધી તારી યાત્રા સુખરૂપ થશે. અને પાછો મનુષ્ય થઈશ એટલે પૂજ્ય પ્રભુને પાછો કે પ્રભુ હવે શું? તો કે બીજી વાર જવું છે તો જા પાછો, છૂટ છે. કેવી દશા છે! ક્યારેય ગંભીરતાથી, ક્યારેય આનું મહત્વ સમજીને જીવને મનુષ્ય જીવનનું મહાત્મ્ય વેદાવવું જોઈએ. એ વેદાતું નથી, એને એનું સ્ટેટસ વેદાય. હું ડબલ ગ્રેજ્યુએટ છું એ ક્યારેય ભૂલે નહીં, હું PhD છું એ ક્યારેય ભૂલે નહીં, હું આટલી પ્રોપર્ટીનો માલિક છું એ ક્યારેય ભૂલાતું નથી, હું એક ફ્લેટનો ઓનર છું એ ભૂલાતું નથી, 2 ગાડીનો માલિક છું એ ભૂલાતું નથી. બધાનું મહાત્મ્ય વેદાય છે. 2 દીકરા છે, 4 ઇન્ડસ્ટ્રી છે, તમને ખબર છે? એક એક વસ્તુ સમયે સમયે કોઈ યાદ ન કરાવે તો પણ એને એનું વેદન સતત ચાલુ છે અને કોઈને ખબર નથી, એનું એને દુઃખ છે કે તમે હજી મને પૂરેપૂરો ઓળખો. પણ તને પૂરેપૂરો શું ઓળખવાનો છે? અમે તને જોયો પગની, પગના નખથી માથાની ચોટી સુધી તને જોયો. ના, હજી તમે મને ઓળખતા નથી. હજી તમને એને જે વાત કરીશ ને એ તો બધી ઘણી ઓછી છે, એ બધું સમજવા જેવું છે. ઘણી ઓછી શું છે પણ હવે, કારણ કે એને એનું મહાત્મ્ય પદાર્થનું, પરિગ્રહનું, દેહાભિમાનનું, દેહાધ્યાસનું, સંબંધનું, એના સંયોગોનું, એનું મહાત્મ્ય એટલું બધું છે કે સામો માણસ જ્યાં સુધી આમ નમીને નમસ્કાર ન કરે ત્યાં સુધી એ એનું મહાત્મ્યના એક એક જેમ આમ જાદુગર કોથળીમાંથી કંઈક કાઢ્યા કરે ને એને કંઈક કાઢે. હજી આ ખબર તમને? ત્યાં ગયા હતા પણ આપણે ક્યાંક ગયા હતા એટલે વાત કરીને શું છે? વાંચ્યું તું પાટિયું, એમાં લિસ્ટ હતું, એમાં ડોનેશન કોનું જ ખબર છે? આપણું. અરે ભાઈ હજી તમને ખબર નથી? ઉભા રહેજો, ન ખબર હતો કહી દઉં. ભાઈ કાંઈ નથી સાંભળવું બાપા, તું શાંતિ રાખ. હવે જીવને જેટલું મહાત્મ્ય આ વેદાય છે એટલું એને આ મનુષ્યત્વનું મહાત્મ્ય ક્યાંય વેદાતું નથી. કે મને આ વિચાર શક્તિ વાચા સહિત પ્રાપ્ત થઈ છે અને જગતના સર્વ પ્રાણીમાં કલ્યાણનો વિચાર કરવાને સર્વથી અધિક યોગ્ય હું છું એવું સર્ટિફિકેટ મારી પાસે, ત્રિલોકના નાથ સર્વજ્ઞ પરમાત્માનો મારી પાસે છે. તારા મુંબઈ યુનિવર્સિટીના સર્ટિફિકેટની જરૂર નથી અને ફોરેનની ડિગ્રીની જરૂર નથી. એ સર્ટિફિકેટ શું મઢાવીને રાખ્યું છે? આ ત્રણ લોકના નાથે આ સર્ટિફિકેટ આપ્યું છે. સર્વજ્ઞએ આપ્યું છે કે તારી પાસે વિચાર શક્તિ વાચા સહિત છે, અને હે માનવ, તું કલ્યાણનો વિચાર કરવાને સર્વથી અધિક યોગ્ય છે. ચાલો, આથી યોગ્યતાનું વધારે સર્ટિફિકેટ કયું, આવું પ્રમાણપત્ર કયું જોઈએ છે, એનું મહાત્મ્ય નહીં. પણ મારું નામ લખ્યું હોય ને ડિગ્રી ન લખી હોય તો મોઢું ચડી જાય. ક્યાં ભૂલ થાય છે? તીર્થંકર દેવે કહ્યું છે કે જીવને કલ્યાણની પ્રાપ્તિ ત્રણ કાળને વિશે અત્યંત દુર્લભ છે. બસ દુર્લભતા હોય તો આની છે, કલ્યાણની પ્રાપ્તિ નહીં થાય. એવી જીવ સમુદાયની જે ભ્રાંતિ, તે અનાદિ સંયોગો છે એમ ઘટે છે એમ જ છે. તે ભ્રાંતિ જે કારણથી વર્તે છે તે કારણના મુખ્ય બે પ્રકાર જણાય છે, એક પારમાર્થિક અને એક વ્યવહારિક. અને તે બે પ્રકારનો એકત્ર અભિપ્રાય જે છે તે એ છે કે આ જીવને ખરી મુમુક્ષુતા આવી નથી. એક અક્ષર સત્ય પણ તે જીવમાં પરિણામ પામ્યું નથી. સત્પુરુષના દર્શન પ્રત્યે જીવને રૂચિ થઈ નથી. તેવા તેવા જોગે સમર્થ અંતરાયથી જીવને તે પ્રતિબંધ રહ્યો છે. અને તેનું સૌથી મોટું કારણ અસત્સંગની વાસનાએ જન્મ પામ્યું એવું નિજેચ્છાપણું અને અસત દર્શનને વિશે સત દર્શનરૂપ ભ્રાંતિ તે છે. આ નિદાન ડાયગ્નોસિસ રિપોર્ટ લેવા જાય ને કે સાહેબ જરા હાર્ટ તપાસી દો ને, અને પછી એનો રિપોર્ટ લખાવે. એમસીએચ ડોક્ટર જોયો, જેવો તેવો ન હાલે પાછો. એની પાસે એનું પ્રમાણપત્ર કે આ બધું શું છે, એનું કારણ શું. આ રિપોર્ટ છે, આ આપણો પોતાનો આ ડાયગ્નોસિસ રિપોર્ટ છે ભગવાનનો, એમણે આપ્યો. આ પાછો બધાને લાગુ પડે. ઓલો રિપોર્ટ તો મારો જુદો હોય ને બીજાનો જુદો હોય ને ત્રીજાનો જુદો હોય. અહીંયા તો જેને જેને કલ્યાણ સિદ્ધ થયું નથી તે બધાને આ લાગુ પડે. એવી જીવ સમુદાયની જે ભ્રાંતિ, જીવ સમુદાય એની ભ્રાંતિ, તે અનાદિ સંયોગો છે, સંયોગે છે. એવી ભ્રાંતિનું કારણ એને અનાદિનો આ જે સંયોગ છે એના કારણે છે. એમ ઘટે છે એમ જ છે. તે ભ્રાંતિ જે કારણથી વર્તે છે તે કારણના મુખ્ય બે પ્રકાર જણાય છે, એક પારમાર્થિક અને એક વ્યવહારિક. આ ભ્રાંતિ છે એના બે કારણ, એક પારમાર્થિક કારણ અને બીજું વ્યવહારિક કારણ. પણ ભગવાનને કરુણા થઈ ગઈ કે વળી આને બે કારણ કહીશ તો વળી બે માંથી પાછું ક્યુ પકડશે ને ક્યુ નહીં પકડશે. બે ભ્રાંતિનું જ કારણ છે, એટલે ભગવાને બેનો સમન્વય કરી નાખ્યો. સંક્ષેપ, સત્પુરુષ વાતને સંક્ષેપ કરે, માર્ગને ટૂંકો કરે. એક પારમાર્થિક અને એક વ્યવહારિક. અને તે બે પ્રકારનો એકત્ર અભિપ્રાય જે છે તે એ છે કે, બસ તે બંનેનો એકત્ર અભિપ્રાય જે છે તે એ છે કે, આ જો ચોક્કસતા, જેને કાયદાની અંદર એક સોલિસિટરનો ડ્રાફ્ટ હોય અને એની અંદર કોઈ ફેરફાર ન થઈ શકે, અક્ષરનો કાના માત્રનો ફેરફાર થાય નહીં, એમ કૃપાળુ દેવના વચનામૃતની અંદરના પત્રો વાંચનારા ભલભલા ભાષાવિદો માથું ઝુકાવી ગયા કે આ પુરુષની ભાષા પાસે આમાં કાંઈ આપણાથી હવે આમાં કાનો માત્ર આઘો પાછો થાય એમ નથી. આ તો જબરજસ્ત સોલિસિટરના ડ્રાફ્ટ છે બધા, કારણ કે આ તો અમારો જાણ એની હારે બેરિસ્ટર પર બેરિસ્ટરનો બાપ જેવો હતો કે બેરિસ્ટર વિચાર કરે કે આપણી મતી પણ કાંઈ કામ કરતી નથી. પારમાર્થિક અને વ્યવહારિક અને બંનેનો એકત્ર અભિપ્રાય જે છે, બંનેનો એકત્ર જે છે તે એ છે કે, હવે જુઓ એને બંનેનો એકત્ર અભિપ્રાયને એકત્ર કરીને આ ભ્રાંતિનું કારણ બતાવી દીધું કે જુઓ અમે તમને કહી દઈએ છીએ બંનેનું. નહીં તો જીવ કહેશે પરમાર્થથી આમ છે ને વ્યવહારથી આમ છે ને અહીંયા આમ થયું, કાંઈ નહીં. જે છે એ હવે બંનેનો એકત્ર અભિપ્રાય જે છે તે એ છે કે, પાછું જે છે તે જ અમે કહીએ છીએ તે એ છે કે, વાક્ય બરોબર સમજવા જેવું. ચોક્કસતા કેટલી છે, પ્રિસાઇઝનેસ, એક્ઝેક્ટનેસ, તે એ છે કે આ જીવને ખરી મુમુક્ષુતા આવી નથી. આ બધું જ હોવા છતાં એક એનું નિદાન આપે છે એક પછી એક. પહેલું નંબર 1, આ જીવને ખરી મુમુક્ષુતા આવી નથી. જોઈને પૂછે ખરેખર તારે છૂટવું છે? કોઈ આવીને પૂછે, કોઈ દેવ પ્રગટ થાય અને કે વિમાન લઈને આવ્યા છે અને સિમંદર સ્વામીના દરબારમાં જવાનું છે, તો ઉભો રહે ને ભાઈ, કેટલા બધા કામ પડ્યા છે, કેટલી એપોઇન્ટમેન્ટ છે, કેટલા પથારા છે, ઉભો રહે ને ભાઈ. ખરી મુમુક્ષુતા આવી નથી. કૃપાળુ બેબે એક જગ્યાએ લખ્યું કે અવકાશ મળે તો હમણાં અમે બધું છોડીને ચાલ્યા જઈએ. અવકાશ મળવો જોઈએ, ક્યાંક લૂપ હોલ, ક્યાંક પોઈન્ટ. કેદી હોય એ આખો દિવસ જેલની અંદર ફરતો હોય, એની દ્રષ્ટિ ક્યાં હોય? જેલમાં ફરે, એને રમવા માટે, કામ કરવા માટે હોસ્પિટલે લઈ જાય, અને કોઈ પણ જગ્યાએ એને બાગ બગીચાના કામ કરાવે એની પાસે. આજે જુદી જુદી જે કંઈ વર્તમાન એની પદ્ધતિ છે પ્રમાણે ક્યાંક એને બહાર લઈ જાય, કામ કરાવે, એની નજર ક્યાં હોય? ક્યાંય છીંડું મળે, ક્યાંય છટકબારી મળે કે આમાંથી ભાગી જાય. લઘુ શંકાના બાને પણ ભાગી જાય, આરોગ્યના બાને પણ ભાગી જાય, કામ કરવા, સેવા કરવી છે મને બહુ ભાવ છે એમ કરીને પણ ભાગી જાય. અને આપણે આ બધા જ જોઈએ છીએ, છાપાની અંદર અહેવાલો પણ વાંચીએ છીએ કે કેવી કેવી જગ્યાએથી જન્મટીપના કેદીઓ ભાગ્યા છે. કેમ કે એની દ્રષ્ટિ શું છે? આ કારાગ્રહ છે, કારાગ્રહ છે, આ જેલ છે, અને મુક્ત થવું એ જ મારો એક સંકલ્પ છે. ગમે તે પ્રકારે, ગમે ત્યાંથી, ગમે તે પ્રયાસે, ગમે તે ભોગે પકડાઈ દઈશ તો શું થશે એ ખબર છે. છતાંય પકડાઈ જાવ તો એવું પણ સાહસ કરીને, અને કદાચ કેમ કે ઠેકડો મારવો પડશે તો ત્યાં કદાચ હું મરી જઈશ, અને જેને માટે બહાર નીકળું છું એવું જીવન પણ હાથમાં નહીં હોય તોય હું ભલે મરી જાઉં, પણ આ જેલમાંથી તો બહાર નીકળવું છે. આ એની મુક્તપણાની જે ભાવના છે એ કારાગ્રહ. એ મુમુક્ષુતાનું મુખ્ય લક્ષણ, ક્ષણે ક્ષણે આ સંસારનું સ્વરૂપ કારાગ્રહ જેવું ભાસે. ક્ષણે ક્ષણે સંસારનું સ્વરૂપ કારાગ્રહ જેવું ભાસે કે કોઈ હિસાબે ક્યાંયથી છૂટવાનો માર્ગ ખરો? જો મોકો મળે, જો તક હાથમાં આવે, જો ક્યાંય આવો ગેપ ઉભો થાય, અવકાશ ઉભો થાય, સુરક્ષાની વ્યવસ્થામાં ક્યાંય જો લોચો પડે તો હું આ બધું છોડીને સાહેબ જાઉં, બધા બંધનને ફગાવી દઉં, અને એને માટે જેટલું સાહસ કરવું પડે તેટલું સાહસ હું કરું. આવો વિચાર, આ સંસારના બંધનને તોડીને એમાંથી, સંસારરૂપી કારાગ્રહમાંથી બહાર નીકળવાનો જીવને આવ્યો છે ખરો? નથી આવ્યો. અને ભગવાનનું વાક્ય સમજવું છે એટલે આપણે આટલો વિચાર કરીએ છીએ. ભગવાન કહે છે કે વ્યવહારિક કે પારમાર્થિક હારને ખરેખર પૂછીએ ને તો એને મુમુક્ષુતા જ આવી નથી. આ જીવને ખરી મુમુક્ષુતા આવી નથી એમ પરમ કૃપાળુ દેવે આ એકત્ર અભિપ્રાયની અંદર આ સચોટ નિદાન આપણને સાવ સાદી સીધી ભાષામાં આપણે સમજી શકીએ મૂક્યું છે. સારું લગાડવા નથી મળ્યું, આપણને સારું લાગે કે ન લાગે પછી આગળ કે સાહેબ એમ કયો તમે, અમને અમને મુમુક્ષુતા નથી આવી. તો કે ઉભો રહે, હજી બીજું કેવું છે મારે, આટલેથી ક્યાંય તારી વાત પૂરી થાય એમ નથી. એક અક્ષર સત્ય પણ તે જીવમાં પરિણામ પામ્યું નથી. એક અક્ષર સત્ય પણ તે જીવમાં પરિણામ પામ્યું નથી. અવધિ થઈ ગઈ હવે તો, એક અક્ષર એટલે જો ત્યાં એક ચોપડી નથી લખી, એક પ્રકરણ નથી લખ્યું, એક શ્લોક નથી લખ્યો, એક ગાથા નથી લખી, એક વાક્ય નથી લખ્યું, એક શબ્દ નથી લખ્યો, શબ્દ નથી લખ્યો, એક અક્ષર લખ્યો છે. અક્ષર, એક અક્ષર સત્ય પણ આ જીવમાં પરિણામ પામ્યું નથી. આ જ્ઞાનીઓ આપણને આ અનંતનું પરિભ્રમણ કેમ છે, આ ભ્રાંતિ જે અનાદિકાળની જે સંયોગો છે એનું નિદાન કરીને આ બધાનો વ્યવહારિક અને પારમાર્થિક તારી જે કઈ ભ્રાંતિઓ જેટલી છે આ બધાનો એકત્ર કરી અભિપ્રાય આપી અને એનો સમન્વય કરી અને એનો એકત્ર અભિપ્રાય વન ઇન ઓલ જેટલી જેટલી તારી ભૂલ પરમાર્થની ને વ્યવહારની બધી જ અમે ભેગી કરી લઈ છે કારણ કે તારો પરમાર્થ પણ વ્યવહાર જેવો જ છે એમાં કઈ વાતમાં માલ નથી એ સંસાર જેવો જ છે તે જુદા પાડીને બેઠો છું કે મેં આટલો પરમાર્થ કર્યો છે અને આટલો વ્યવહાર કર્યો છે જ્ઞાની કે છે અમે બે ભેગા કરીને તને કહી દઈએ છે કે આ જીવની મુમુક્ષુતા આવી નથી એક અક્ષર પણ તે જીવમાં એક અક્ષર સત્ય પણ તે જીવમાં પરિણામ પામ્યું નથી હવે આ વાત સાંભળીને કઈ જીવને પોતાની દશા ઉપર વિચાર થાય એક અક્ષર સત્ય ન આવડે એક કોલેજની અંદર એક વિદ્યાર્થી હતો એ વિદ્યાર્થી ખૂબ સરસ મજાનો ખેલકૂદનો એક્સપર્ટ એથ્લેટ્સ અને દરેક વાર જાય ત્યારે યુનિવર્સિટીમાં ચેમ્પિયન થઈને આવે ઇન્ટર યુનિવર્સિટીમાં આ યુનિવર્સિટી તરફ જાય હવે કઈ નિયમ એવો કે એક ધોરણમાં તમે 4 વર્ષ રહી શકો પછી 5મું વર્ષ ન રહેવાય પછી તો નાપાસ થયા 4 વર્ષ પછી 5મે વર્ષે એને દાખલ ન કરે હવે કાઢી મૂકો હવે આ નહીં હાલે છોકરો નાપાસ થયો એટલે પ્રિન્સિપાલે એના પ્રોફેસરને બોલ્યા કે આ છોકરો નાપાસ થાય પરવડે નહીં આપણને આ તો આપણી આબરૂ છે આ તો આપણું ગૌરવ છે આપણી જ્ઞાતિનો ગૌરવ આપણા સમાજનો ગૌરવ ભાઈ શું ઉકેળ્યું છે ભાઈને ખબર આને તો આપણે કેમ છોડી શકીએ પણ સાહેબ કે આનું પેપર તો જુઓ આ ઇંગ્લિશના પેપરમાં મોટો 0 આવ્યો છે હવે મને પાસ કેવી રીતે કરું એમ હોય કે તમારે જોવાની ભૂલ થતી હશે તમે કેટલા સવાલ પૂછ્યા હતા કે મેં તો 8 પૂછ્યા હતા 8માંથી એકાદે તો બિચારા લખ્યો હશે ને જે લખ્યો એને 8ના ભેગા કરીને એને એકનું બીજાનું પેપર 100 માર્કનું 8માં વિભાગ અને એક પ્રશ્નની અંદર તમારે 8ના 100 માર્કનો એક પ્રશ્ન છે એમ ગણીને એમાં જે લખ્યો એટલા માર્ક આપો જાઓ ફરીથી આવો ઓલો ફરી પ્રોફેસર જઈને પાછો આવ્યો કે સાહેબ કઈ થાય એમ નથી હો આને હું પાસ કરી શકું એવી કોઈ સ્થિતિ નથી બને નહીં કે તમને બહુ પૂર્વગ્રહ થઈ ગયો છે આ છોકરા પ્રત્યે હાઉ કઈ જાઓ એને એક લીટી હાચી લખી હોય તો માફ કરો એને પાસ કરી દો જાઓ 35% માર્ક આપી દો વળી પ્રોફેસર ગયા ફરી આખું પેપર જોયું એક વાક્ય અને દેખાણું નહીં હાચું હોય વળી પાછા પ્રિન્સિપાલ સાહેબને કે આઈ એમ વેરી સોરી આ છોકરાને હું પાસ કરી શકું આપે કીધું હતું કે એક વાક્ય સાચું હોય તો પણ આનું એકે વાક્ય સાહેબ આખા પેપરમાં સાચું શું વાત કરશ આખા પેપરમાં એકે વાક્ય સાચું નહીં આ તમે બહુ વેદ્યા છો માસ્તર છો અને આ છોકરાને પાસ કરવો એમ કરો જાઓ એને એક શબ્દ હાચો લખ્યો હોય તો પાસ કરી દેજો એક શબ્દ હાચો લખ્યો હોય ઇંગ્લિશનો તો એને પાસ કરી દેજો પ્રોફેસર જઈને પાછા આવે ને કે સાહેબ આ પેપર જોવાનું બીજાને કહો મારું કામ નથી અને એક શબ્દ પણ હાચો નથી લખ્યો આમ તે હોય કે તો કે સાહેબ આપણે રૂબરૂ હમણાં તમારી રૂબરૂ પરીક્ષા કરી લઈએ એટલે કામ પૂરું થાય હું છૂટું ને તમે છૂટો છોકરાને બોલાવ્યો કે અહીંયા બેસ ચાલ જો પ્રિન્સિપાલે કીધું કે હવે શબ્દની વાત મૂકો એક અક્ષર સાચો લખીશ ને તું તોય પાસ કેટલો એક અક્ષર સાચો લખીશ તોય તું પાસ જો હવે આ પ્રોફેસર સાહેબ જે કહે છે એ શબ્દનું તું સ્પેલિંગ લખી નાખ એટલે તારે ઇંગ્લિશની અંદર અમે પાસ કરી દઈ અને ઝંઝટ મટે કારણ કે અમારે તને અહીંયા રાખવો છે છોકરો કે ભલે પ્રોફેસરે કીધું કે કયો સાહેબ લખો એને કોફી લખી નાખ એટલે હું લખ્યું KWPHY COFFW એક અક્ષર સાચો નહી એક અક્ષર સાચો ન પડ્યો સ્પેલિંગની અંદર આવી સ્થિતિ આ જીવની છે અમે એટલી બધી ક્રિયાઓ કરી છે એટલા બધા અભ્યાસ કર્યા છે પરમાર્થ માર્ગના એટલા બધા પુરુષાર્થ કર્યા છે એક અક્ષર સત્ય આ જીવમાં પરિણામ પામ્યું નથી જ્ઞાની કે છે ખરી મુમુક્ષુતા નથી એક અક્ષર સત્ય આ જીવમાં પરિણામ પામ્યું નથી સત્પુરુષના દર્શન પ્રત્યે જીવને રૂચિ થઈ નથી બહુ આકરું છો સત્પુરુષના દર્શન પ્રત્યે જીવને રૂચિ થઈ નથી તો સાહેબ અમે રોજ આવીએ છીએ એનું શું તો કે એ તો એટલા માટે તું આવશ કે બીજે ક્યાંય જવાનું ઠેકાણું નથી માટે જે દી સવારના પોરમાં તારે 8 વાગ્યાની એપોઇન્ટમેન્ટ હોય તે દી તું અહીંયા આવશ ટેસ્ટ કેવી કરવાનો નોર્મલ કન્ડિશનમાં કોઈ દિવસ ટેસ્ટિંગ થાય નહીં કમ્પેરિઝન સ્થિતિ હોય કે બીજી જગ્યાએ ઇન્કમટેક્સ ઓફિસરના દર્શન કરવાના છે અને 8 વાગ્યાનો ટાઈમ આપ્યો છે અને ઘરે આવજો તમારો કેસ પતાવી દેશો અને 8 વાગે સત્પુરુષના દર્શન કરવા માટે છે એને કહ્યું છે હવે આપણે પ્રાયોરિટી શું આપણી વિશેષ અવસરે સત્પુરુષોનું યોગબળ જગતનું કલ્યાણ કરો. સુખ ધામ આનંદ સુસંત ચાહે દિન રાત્ર રહે તદ ધ્યાન માય પર શાંતિ આનંદ સુધામ જે પ્રણમો અદતે વરતે જયતે પ્રણમો પદતે વરતે જય